ઇત્યાદિ એટલે વિગેરે વિગેરે આખું વિશ્વ લઈ લેવું પોતાના આત્મા સિવાય, ઇત્યાદિ વિગેરે વિગેરે પરદ્રવ્યોને આત્મા કરે છે એવું માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે. જ્ઞાનીઓ એમ જાણે છે કે પરદ્રવ્યો પરમે છે એનો હું જ્ઞાતા છું, અજ્ઞાની એમ માને છે કે પરદ્રવ્યોનો હું કરતા છું. બેયમાં અભિપ્રાયમાં શ્રદ્ધામાં મોટો ફેર છે. વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી. હવે જે ઉપરની વાત કરી એ વ્યવહારી જનો અજ્ઞાનીઓ જે માને છે એ વાત સત્યાર્થ નથી, એટલે કે અસત્યાર્થ છે, એટલે કે ખોટી છે, જૂઠી છે. આત્મા પરદ્રવ્યનો કરતા નથી એમ હવે કહે છે. પછી આગળ ચાલતા કહેશે કે તો પછી આત્મા કરતા નથી તો આત્મા શું કરે છે, કે માત્ર આત્મા જ્ઞાન કરે છે. એ આગળ આવશે. પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે તેથી નહીં કરતા ઠરે. હવે ન્યાય આપે છે. ઉપરમાં એમ કહ્યું કે આત્મા પરદ્રવ્યનો કરતા નથી અને કરતા માને છે, એનો મોહ ભ્રાંતિ વ્યામોહ અજ્ઞાન છે. હવે એનું કારણ આપે છે કે આત્મા શા માટે એનો કરતા નથી અને જો કરતા થાય તો શું દોષ આવે, એ બધી વાત હવે કરે છે. ગાથાનો અર્થ, જો આત્મા, આત્મા એટલે જ્ઞાનમય આત્મા, જ્ઞાયક આત્મા, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા પરદ્રવ્યોને કરે, ઉપરના જે બધા પદાર્થો કયા આત્મા સિવાય પર પદાર્થો એને જો કરે તો તે એટલે આત્મા નિયમથી તન્મય અર્થાત પરદ્રવ્યમય થઈ જાય. કારણ આપે છે કે આત્મા પરદ્રવ્યનો કરતા નથી. કેમ કરતા નથી? કે જો આત્મા પરદ્રવ્યનો કરતા બને ત્યારે કે જો એમાં એ તન્મય તદ્રુપ થઈ જાય, ઘડામય થઈ જાય, રોટલીમય થઈ જાય, કે કારીગરો એ પદાર્થમય થઈ જાય, તો તન્મય અર્થાત પરદ્રવ્યમય થઈ જાય. પરંતુ તન્મય નથી, ચેતન આત્મા જડ રૂપે થતો નથી, તન્મય તેમય થતો નથી. આત્મા જ્ઞાનમય રહે છે. જ્ઞાનમય રહેતો થકો પરપદાર્થને જાણે એવો એનો સ્વભાવ છે. એ જ્ઞાનમાં તન્મય થઈ અને જ્ઞાન રૂપે પરણે એ તો એનો સ્વભાવ છે, પણ પરદ્રવ્યને કરે એનો સ્વભાવ નથી. કેમ કે એમાં તન્મય થતો નથી, એમાં જતો નથી, તેથી તેમનો કરતા નથી. આત્મા ખરેખર પરદ્રવ્યનો કરતા થઈ શકતો નથી એમ વાસ્તવિક સ્થિતિ બતાવે છે. ટીકા, જો નિશ્ચયથી એટલે ખરેખર આ આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે, એટલે પરદ્રવ્ય સ્વરૂપ જે કર્મ એટલે કાર્યો, આ પદાર્થ છે એ પરદ્રવ્ય સ્વરૂપ કર્મ થયું, કે આ હલનચલન આની અવસ્થા થઈ એની ક્રિયા એનું કર્મ છે, તો કહે છે કે પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે આને કરે તો પરિણામ પરિણામી પણ બીજી કોઈ રીતે બની શકતું નહીં હોવાથી તે આત્મા નિયમથી તન્મય પરદ્રવ્યમય થઈ જાય. જો આત્મા પરદ્રવ્યને કરે તો આત્મા ચેતન પોતે જડમય થઈ જાય, પરંતુ તે તન્મય તો નથી. તે આ મય તો આત્મા થતો નથી તો આને ક્યાંથી કરે? તો એમ પ્રશ્ન થાય કે આની ક્રિયાને કોણ કરે? આત્મા ન કરે તો આ તો જડ છે, આને તો કંઈ ખબર નથી. જે ખબર હોય એનામાં ક્રિયા થાય ને ખબર ન હોય એનામાં ક્રિયા ન થાય, એમ પ્રશ્ન ઉઠે. પણ ભગવાન કહે છે કે છયે દ્રવ્યમાં કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ એવી ક્રિયાના કારકો બધા પદાર્થોમાં છે, એને જ્ઞાનની જરૂર નથી. આ ટોપી પડી પડી જૂની નવી થાય તો એમાં એના પરિણમનમાં એને જ્ઞાનની જરૂર નથી, એનું પરિણમન સમયે સમયે થયા જ કરે છે. એવો ઉત્પાદ વેય ધ્રુવયુક્તમ સત પદાર્થનો સ્વભાવ છે. પદાર્થ ટકી અને પલટે છે, પરિણામથી બદલે છે અને પોતાના વસ્તુના સ્વભાવથી ટકે છે. પ્રત્યેક પરમાણુ જગતનો કે પ્રત્યેક આત્મા પરિણામી સ્વભાવવાળો હોવાથી ટકીને સ્વયં પલટે છે, એના પરિણામને એ આત્મા કરે છે સમયે સમયે. કેમ કે આત્મામાં, પ્રત્યેક આત્મામાં ષટકારકની એક શક્તિ છે. કરતા એટલે સ્વતંત્રપણે કરે તે કરતા, કર્મ એટલે એનું કાર્ય, કરતાનું ઈષ્ટ તે કર્મ, એમ કરતા કર્મ કર્ણ એટલે સાધન, એમ આના પરિણામનું કરવાનું સાધન આનામાં છે. પછી અપાદાન એની સ્વશક્તિથી થાય છે અને આધાર એનો આધાર એ છે, કરતા કર્મ કર્ણ સંપ્રદાન એના પરિણામ એમાં થાય છે અને એ પરિણામ એમાં પાછા સમાઈ જાય છે. અપાદાન અને અધિકરણ એમ પ્રત્યેક એક એક પરમાણુ ને એક એક જીવ બધા પદાર્થની ક્રિયા પોતપોતાને આધારે થાય છે. આધાર આધેય સંબંધ દ્રવ્યને અને પરિણામ વચ્ચે છે. પ્રત્યેક પરિણામને પોતાના દ્રવ્યનો આધાર છે, એ પરિણામને પરનો આધાર નથી. આ વાત એવી છે, લોજિકલી સમજાયેવી છે, પણ જરાક એને પોતે મધ્યસ્થ થઈ અને આ વિતરાગ વિજ્ઞાન છે. આ વાત એવી છે કે જો આ વાત વાણિયાઓ પાસે આવી છે, એમ આ વાત જો યુરોપિયન પાસે આવે, અમેરિકા કે યુરોપના, તો એકદમ અપનાવી લે એવી આ વાત છે. પણ આ ભાષા ઇંગ્લિશ ભાષામાં આનું સાહિત્ય નથી. આ તો એનું સાહિત્ય આખું ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં છે અને એનું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન પણ થઈ શકે એની, કેટલાક શબ્દો એવા હોય છે. બાકી એકદમ ન્યાયથી પરિપૂર્ણ છે. પ્રત્યેક પદાર્થમાં ષટકારક છે, ક્રિયાના કારકો છે. એટલે સ્વયં પોતે પદાર્થ કોઈની અપેક્ષા વિના પ્રત્યેક પદાર્થ સ્વાધીન છે, સત છે, અહેતુ છે. પોતાના પરિણમનમાં કોઈ પરની અપેક્ષા વિના જ જગતના બધા પદાર્થો પરિણમી રહ્યા છે. સ્વતંત્રપણે સ્વયં પરિણમે છે, કોઈ પરિણમાવે તો પરિણમે એવી પરાધીનતા કોઈ પદાર્થમાં નથી. સર્વજ્ઞ વિતરાગ પરમાત્માએ છ દ્રવ્ય, અનંત આત્માઓ, અનંતાનંદ પુદ્ગલ પરમાણુઓ, ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આકાશને કાળ, એ છયે દ્રવ્ય જાતિ અપેક્ષાએ છ, સંખ્યા અપેક્ષાએ અનંતાનંદ પદાર્થો છે, એ બધા સ્વતંત્ર છે. સ્વતંત્રતાનો ઢંઢેરો એને જૈન દર્શન કહેવામાં આવે. કોઈ પદાર્થ કોઈ પદાર્થને આધીન નથી, સ્વતંત્રપણે પોતાની ક્રિયા કરી જ રહ્યું છે. આપણે અહીંયા બેઠા છે ને આ ટેબલ ને ખુરશી, એના પરિણામ અંદરમાં થયા જ કરે છે. પણ એ પરિણામ દેખાતા નથી એટલે એમ થાય છે કે એ તો કુટસ્થ લાગે છે, અપરિણામી છે. ના, પ્રત્યેક પદાર્થ પરિણામી છે. પોતાનું પરમાણુ, પોતાનું જળ પોતાનું રૂપ રાખીને પરણમે છે, ચેતન પોતાનું રૂપ રાખીને પરણમે છે, એ પછી વિભાવ રૂપે પરણમે કે સ્વભાવ રૂપે પરણમે, એમ જળ અને ચેતન એમાં વિભાવ અને સ્વભાવ રૂપે પરણમન છે. બાકી ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આકાશને કાળ, એ ચાર પદાર્થોનું તો સ્વભાવ રૂપે પરણમન છે, એમાં વિભાવ થતો નથી. એકદમ ન્યાય, લોજિક અને અનુભવથી સિદ્ધ થાય એ વાત છે. પણ કોઈને ટાઈમ મળે નહીં, એની પાછળ સંશોધન કરે નહીં, ઊંડા ઉતરે નહીં, એમને એમ ગતાનું ગત ગતાનું ગત ગતાનું ગત એમને એમ ચાલ્યા કરે, ચીલે ચીલા ચાલુ. પણ શું આ સર્વજ્ઞ વિતરાગ ભગવાન કહી ગયા છે? બધો શાસ્ત્રોમાં છે, આ કઈ નવી વાત નથી. આજે નવી વાત નથી નીકળી, તો અનાદિની છે. ઋષભદેવ ભગવાને કહ્યું, એ ભગવાન મહાવીરે કહ્યું. જે ભગવાન મહાવીર કહી ગયા એ સોનગઢના સંત કહે છે, અને સોનગઢના સંત કહે છે એ શાસ્ત્ર કહે છે, અને આપણું જ્ઞાન કબૂલ કરે છે. એ અહીંયા મેળવી લેવું, અહીંયા મળી જાય એવી વાત છે, તાવો મળે એવી વાત છે. પણ કોઈને ટાઈમ નહીં, એવી અંતરંગ શુદ્ધાત્માની પ્રાપ્તિની રૂચિ લગ્ન નહીં. ભણવાની પાછળ વર્ષો કાઢે, પછી ધંધાની પાછળ વર્ષો વીતી જાય, એમને એમ આયુષ પૂરું થઈ જાય અને પોતાનું કાર્ય અધૂરું રહી જાય. પોતાના આત્મદર્શન ન થાય એના જેવું કોઈ પાપ નથી. મોટું પાપ મિથ્યાત્વનું છે. સાત પ્રકારના વ્યસન કરતા મિથ્યાત્વનું પાપ ભગવાને કહ્યું આકરું, પણ મિથ્યાત્વનો દોષ જગતને લાગતો નથી. ચારિત્રનો દોષ લાગે છે, એ દેખાય છે, પોતાને દેખાય છે ને બીજાને દેખાય છે કે ભાઈ આ આજે લીલોતરી ખાધી તો એ પાપના પરિણામ. દાખલા તરીકે આહાર કરવા બેઠો, ઈચ્છા થઈ તો એ પાપના પરિણામ, કમાવા ગયો તો પાપ, એ પાપ દેખાય છે. પણ ઓલું જે મિથ્યાત્વનું પાપ છે એ એવું છુપું પાપ છે કે એ પોતાને ખબર પડતી નથી અને બીજાઓ પણ એ ન જાણી શકે, કેમ કે એ અંતરંગ અભિપ્રાયનો દોષ છે. એ અંદર શ્રદ્ધાનો દોષ છે, એ બહાર ન દેખાય. શ્રદ્ધાનો દોષ એ બહુ આકરો છે. એટલે પદાર્થનું સ્વતંત્રપણે પરિણમન છે એમ ઢંઢેરો પીટીને સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. તું કરતા નથી, અભિમાન છોડી દે. હું કરું હું કરું એ જ જ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતાણી, એ અન્યમતિ થઈ ગયો છે. એને સમ્યક દર્શન નહોતું નરસિંહ મહેતાને. અન્યમતમાં સમ્યક દર્શન હોઈ શકે નહીં. ત્રણ કાળમાં જૈન દર્શનમાં જ સમ્યક દર્શન હોય. કેમ કે જેવું આત્માનું સ્વરૂપ છે એટલે કે ધ્યેય છે, જેવું આત્મા ધ્યેય છે એ ધ્યેયનું સ્પષ્ટ જ્ઞાન જેને હોય એને ધ્યાન થાય, ધર્મ ધ્યાન. બાકી ધ્યેયમાં ભૂલ, આત્માના સ્વરૂપમાં ભૂલ, એને કોઈ કાળે ધ્યાન હોઈ શકે. કેમ કે અનેક પ્રકારના બૌદ્ધ મત છે, સાંખ્ય મત છે, વેદાંત છે, એ અનેક પ્રકારના મત મતાંતર છે. જૈન સિવાય, સર્વજ્ઞ ભગવાનના મત સિવાય, એના મતમાં ધર્મ નથી. ભલે શબ્દો બધા હોય, નિર્વિકલ્પને સમ્યક દર્શનને કેવળ જ્ઞાન, પણ એ શબ્દ માત્ર છે, એનો ભાવ ભાષણ નથી. અહીંયા એ ભજન બહુ સારા આવે, આત્મા ઉપર આવે એમ. તો આને કહ્યું છે કે જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જુઠ્ઠી. નરસિંહ મહેતા લખી ગયા છે. એવા કશાયની મંદતા વાળા ઘણા જેવો થયા છે, સમજી ગયા. પણ એ સમ્યક દર્શન કોઈ અપૂર્વ ચીજ છે. સમ્યક દર્શન એટલે આત્મદર્શન, ભવનો અંત, અલ્પકાળમાં પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય, આ ચાર ગતિના દુઃખ ટળી જાય, એ કોઈ અસાધારણ. એને રતન ચિંતામણી કહ્યું. સમ્યક દર્શન પ્રગટ થયું, એની એની બધી ઈચ્છા પૂર્ણ થઈ જાય. ઈચ્છા એટલે પૂર્ણાનંદની પ્રાપ્તિ, એની ઈચ્છા છે. એને બહારના વૈભવ નથી જોતા. પણ હવે શું થાય, કાળ એવો આવી ગયો. કાળ એવો છે અત્યારે કે આ તો વળી કુદરતી વાત બહાર આવી ગઈ. બાકી બધી શાસ્ત્રોમાં તો હતી 2000 વર્ષ પહેલાના આ શાસ્ત્રો, જેના શાસ્ત્રો દિગંબરના, એ દિગંબરો આને નહોતા જાણતા. ઈ કે એણે બધા એ પંડિતોને પછી ત્યાગીઓ વાંચવા માંડ્યા કે અમારી તો આંખ ઉગાડી આ સોનગઢના સંતે, અમારા શાસ્ત્રો, અમે અમારા શાસ્ત્રોનું નામ ના આવડે ઉગાડીને જોતા નહોતા. પછી વાંચવા માંડ્યા બધા.
ગ્રહણ કરવાની એ અહીંયાથી મને પેલો ચાહતી ના પેલા જ આ પગથિયે દેરું.
અદભુત વાત છે, સમયસારની વાત, જેને શ્રીમદ રાજચંદ્રજીને સમ્યક દર્શનમાં એ નિમિત્ત કારણ થયું. જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે, જો ક્રિયાને આને કરે, તો પરિણામ પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહીં હોવાથી તે આત્મા આ પરિણામને ક્યારે કરે કે નિયમથી તન્મય પરદ્રવ્યમય થઈ જાય તો કરે, પરંતુ તે તન્મય તો નથી, તે મય જડ મય થતો નથી. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. ચેતન જડ રૂપે થતો નથી, તન્મય થતો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્ય મય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ એટલે દોષ આવે. દોષ બતાવ્યો, બે દોષ બતાવ્યા કે એક પદાર્થ બીજા પદાર્થને ક્યારે કરે કે એક પદાર્થ પોતાના સ્વચતુષ્ટને છોડે, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમાં પરદ્રવ્યના ક્ષેત્ર કાળ અને ભાવનો અભાવ છે, નાસ્તી છે, અસ્થિ નાસ્તી અનેકાન છે, આત્મા સ્વપણે છે ને પરપણે નથી, એવું અસ્થિ નાસ્તી અનેકાંત સ્વરૂપ વસ્તુનું છે તો જ અનંતની અનંતતા ટકી શકે. અનંત પદાર્થ અનંતપણે ક્યારે રહે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય પર ન થાય તો અનંતની અનંતતા ટકી શકે, પણ એક દ્રવ્ય જો બીજા દ્રવ્ય રૂપે થઈ જાય, તન્મય થઈ જાય, તો અનંતની અનંતતા ટકી શકે નહીં. તો અનંત ધીમે ધીમે બધા એક થઈ જાય તો એ દ્રવ્યનો નાશ થાય. આત્મા જો જડ કર્મને કરે તન્મય થાય તો આત્મા પોતે આત્મા અસ્તિત્વ છૂટી જાય અને જડ થઈ જાય તો દ્રવ્યનો નાશ થાય. તન્મય ન થાય, તન્મય થાય તો કરે, અને કરે તો શું દોષ આવે કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્ય મય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ એટલે દોષ આવે. આ એક મોટો દોષ આપ્યો, આ દોષ આવી જાય, કોઈ કાળે એમ બનવાનું નથી. માટે આત્મા વ્યાપી વ્યાપક ભાવથી પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા નથી. વ્યાપ્ય અને વ્યાપક ભાવથી એટલે પોતે આત્મા આમાં ફેલાઈ જાય, પરદ્રવ્યમાં શબ્દ નીકળે છે તો શબ્દનો પર્યાય જે છે એ જડનો છે, કાન દ્વારા જાણી શકાય છે, માટે એ પૂતગલની શબ્દની પર્યાય છે. એ અવસ્થા જે થાય છે એનો આત્મા કરતા ક્યારે થાય કે એ જડ રૂપે થઈ જાય, વ્યાપક એમાં ફેલાઈ જાય તો આત્મા કરતા અને શબ્દની પર્યાય એની કર્મ થાય, પણ એમ કોઈ કાળે બનતું નથી. માટે આત્મા વ્યાપી વ્યાપક ભાવથી પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો એટલે કાર્યનો કરતા બનતો નથી, જ્ઞાતા છે પણ કરતા નથી, એ ભાવાર્થ. પછી આપણે આજે 100 અને 101 બેન બની ગાથા લેવી છે ને, એટલે 98-99 એની ભૂમિકા રીતે પહેલા લીધી, બાકી સૂક્ષ્મ ગાથા તો હવે આવે છે, જે ચાલીને એના કરતા સૂક્ષ્મ આવશે હમણાં. ભાવાર્થ, એક દ્રવ્યનો કરતા અન્ય દ્રવ્ય થાય તો બંને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કરતા કર્મપણું અથવા પરિણામ પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થઈ જાય તો તે દ્રવ્યનો જ નાશ થાય, એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કરતા કેવો તે ઉચિત નથી, વ્યાજબી નથી, અજ્ઞાન છે. આના ઉપરના વ્યાખ્યાન છપાઈ ગયા છે, એ વ્યાખ્યાન વાંચવાથી વધારે સમજાય, સીધું સમયસાર ન સમજાય પણ આના ઉપરના વ્યાખ્યાન છપાઈ ગયા છે. આ એ ચોથો પાંચમો ભાગ, ચોથા ભાગમાં છે અને પાંચમા ભાગમાં છે આખો કર્તા કર્મ અધિકાર. અને મારી બધાને ભલામણ છે કે પહેલામાં પહેલો એ ગુરુદેવના વ્યાખ્યાન કર્તા કર્મ અધિકાર ઉપરના છે, એ ખાસ વાંચવા જ છે. આપને પણ ભલામણ કરું છું જમનાથભાઈ કે આ કર્તા કર્મ અધિકાર છે એ સ્પેશિયલ હજારો દિગંબર શાસ્ત્રો છે પણ કોઈમાં કર્તા કર્મધિકારનું સ્વરૂપ નથી સ્પષ્ટ. અને એ આ સમયસાર નવ તત્વનું સ્વરૂપ બતાવે છે. નવ તત્વનું શાસ્ત્ર છે, નવ તત્વના જ ભાવ ભરેલા છે, નામે નવ તત્વના છે. અને નવ તત્વથી બહાર કઈ છે જ નહીં. નવ તત્વનું સ્વરૂપ સમજો એટલે બધું સમજાય, બધો સિદ્ધાંત બસ એટલામાં બધું આવી ગયું. કોઈ નવ તત્વને બદલે કોઈ દસ તત્વ કહેતું નથી અને નવને બદલે કોઈ આઠ કહેતું નથી. નવ બધાને સર્વ માન્ય છે અને નવ તત્વમાં જ આખું રહસ્ય ભરેલું છે. એનું સ્વરૂપ જો યથાર્થ સમજાઈ જાય તો એને ધર્મથી આવગર રહેતો નથી. હવે એ નવ તત્વનું સ્વરૂપ લખતા એને વચ્ચે જીવ અને અજીવ અધિકાર બે લખ્યા પછી જે પરિણામની વાત એને લખવી હતી, પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધન મોક્ષ, એની વચમાં કર્તા કર્મધિકાર મૂક્યો એને સ્પેશિયલ. હવે કર્તા કર્મધિકાર મૂકવાનું કારણ કે એક તો જગતના જીવો જયારે 2000 વર્ષ પહેલા આ લિખો શાસ્ત્ર કર્તા કર્મધિકાર ત્યારે ઈશ્વરના કર્તાવાદીનો જોર બહુ હતો. હિન્દુ એમ કે છે કે ઈશ્વર કર્તા છે, એ કર્તા છે અને એ આપણે મારે જીવાડે, સુખી કરે, દુખી કરે, એ કરે, આપણે તો કાંઈ કરીએ નહીં, એમ ઈશ્વરના કર્તાવાદીનું જોર હતું. એટલે એક ખંડન કરવા માટે, કેમ કે ઈશ્વર પરમાત્મા હોય એને ઈચ્છા ન હોય, એ બીજાને સુખી દુઃખી કરે કરે કે ઈચ્છા થાય તો પરમાત્મા નર્યા, જેની દશામાં ઈચ્છા થાય એ તો અજ્ઞાન થઈ ગયું. એટલે ઈશ્વરવાદીનું એક એને ખંડન કરવું હતું કે એ કરતા નથી, ઈશ્વર કોઈ દી કરતા ન હોઈ શકે. ઈશ્વર તો વિતરાગ હોય, પરિપૂર્ણ વિતરાગ થઈ ગયા, એને વળી કરવાની ઈચ્છા શું હોય એમ. એટલે ઈશ્વરવાદીના કરતાનું ખંડન કર્યું એક. અને બીજું એ પ્રકારે વાત ચાલુ થઈ ગઈ કે ક્રોધ કરવો નથી મારે, પણ ક્રોધ પુદ્ગલ કર્મનો ઉદય આવે છે ને એટલે મારે ક્રોધ કરવો પડે છે. એટલે આ કર્મ મને કરાવે છે, કર્મના ઉદયથી રાગ થાય છે, કર્મના ઉદયથી ક્રોધ થાય છે. એટલે કર્મને કરતા બનાવ્યો કે સાતા વેદની ઉદયથી જીવ સુખી થાય અને અસાતા વેદનીથી જીવ દુઃખી થાય, એ 100% ખોટી વાત છે. કોઈ પણ જીવ સાતા વેદનીથી સુખી થતો નથી એના ઉદયથી, અને અસાતા વેદનીથી દુઃખી થતો નથી. પણ દુઃખી સુખી થાય છે તો એનું કારણ શું, કે પોતાના અજ્ઞાનથી દુઃખી થાય છે અને પોતાના આત્મભાન જ્ઞાનથી સુખી થાય છે. ત્યારે કર્મને નિમિત્ત માત્ર કહેવામાં આવે, કર્મ કરતા નથી. એટલે ઈશ્વરના કરતાવાદી એ અજ્ઞાન થઈ ગયું મોટું. અને એક પરદ્રવ્ય કર્મ જળ કર્મ છે, જ્ઞાનાવરણ આદિ એ તો પરદ્રવ્ય છે. હવે જ્ઞાનાવરણ આદિ કર્મનો ઉદય આવ્યો એટલે જ્ઞાન એવું થઈ ગયું, એ 100% ખોટી વાત છે. જ્યારે જ્ઞાનના પર્યાયનો સકાળ હીણો થવાનો છે ત્યારે કર્મના ઉદયને નિમિત્ત માત્ર કહેવામાં આવે. નિમિત્તનો અર્થ અકર્તા છે, ઉપાદાનનો અર્થ કરતા અને નિમિત્તનો અર્થ અકર્તા છે. આવી રહસ્ય ભરેલી વાતો તો પુષ્કળ છે, ઘણી છે, પણ એ જેમ જેમ અભ્યાસ કરે તેમ તેમ એને ખ્યાલમાં આવે એવું છે. જીવ પોતાનો સ્વભાવને ભૂલી અને સ્વતંત્રપણે પરને પોતાનું માને એટલે મમત્વ ભાવ રૂપે પોતે પરણી જાય. આ પદાર્થને જોયે કે આ પદાર્થ સારો ના ખરાબ, તો ઈષ્ટ અને અનિષ્ટની કલ્પના પ્રમાણે રાગ અને દ્વેષ રૂપે પોતે સ્વતંત્રપણે પરમે છે. કેમ કે એમાં પર્યાય ધર્મ છે, પર્યાયમાં એ વિકૃત થવાનો પર્યાય ધર્મ છે. એ વિકાર પરથી થતો નથી અને સ્વથી પણ થતો નથી. જો એ સ્વભાવ ભૂત હોય તો વિકાર ક્યાં જ કરે તો કોઈનો મોક્ષ ન થાય, અને પર કરાવે ક્રોધ આદિ કશાય તો આત્મા પરાધીન થઈ જાય, તો એ છૂટે નહીં. ભૂલ પોતે કરે છે સ્વતંત્રપણે અને ભૂલ પોતે ભાંગે છે. સ્વતંત્રપણે જો ભૂલ કરે તો એ ભૂલ ભાંગવાનું અવસર રહે, પણ ભૂલ કોક કરાવે તો બીજાને પગે લાગવું પડે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થઈ જાય તો તે દ્રવ્યનો નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કરતા કેવો ઉચિત નથી, વ્યાજબી નથી, એ ઠીક નથી એમ છે નહી, માને એ અજ્ઞાની છે. હવે 100 નંબરની ગાથા, આમાં કર્તા કર્મનો નિષેધ કર્યો અત્યાર સુધી 98-99-2માં. હવે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો નિષેધ કરે છે, એ એના કરતા સૂક્ષ્મ વાત છે. બેન કહે કે હું રોટલીને કરું નહીં, પણ રોટલી થાય એમાં તો હું નિમિત્ત માત્ર છું એમ, તો એ પણ દોષ છે મોટો. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધના નામે કરતા બની ગયો, એ સૂક્ષ્મ વાત છે. ઓના કરતા સૂક્ષ્મ ભૂલ બતાવે છે. આ વિષય એવો છે કે ખરેખર તો ગુરુ ગમે સમજાયો છે, એકલો પોતાની મેળે મેળે વાંચે સમયસાર તો ઉકેલ આવે એવું નથી. બહુ ગહન છે, બહુ ગહન, ઘણું ગહન વિષય છે, ગહન છે વિષય. એટલે ફરી ફરીને હું ભલામણ કરું છું ને કે ગુરુદેવના વ્યાખ્યાન વાંચો. આ સમયસારમાં ચાંચ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની હોય ને એની ચાંચ આમાં ડૂબે એવી નથી, એની અણી બટકી જાય ન આમાં ચાંચ ડૂબે. કેમ કે અનુભવની આ ચીજ છે અને અનુભવ જ્ઞાનમાં એ વાત એનું રહસ્ય આવે. કારણ કે ઘણી અપેક્ષાઓ હોય, કોઈ વખતે પ્રમાણથી હોય, કોઈ વખતે વ્યવહારથી કથન, નિશ્ચયથી કથન, નિમિત્તથી, ઉપાદાનથી, અનેક અપેક્ષાઓ છે ને. કેમ કે શાદવાત શૈલી છે ને જીનેન્દ્ર ભગવાનની, તો અપેક્ષાની કથન આવે તો એ સમજાય નહીં, અને કામ ઊંધું મારે અને કામ મુંજાઈ જાય અને ઊંધું થાય. એટલે બહુ આ સમજી સમજી કાચો પારો છે આ તો. હવે જો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધની અંદરની વાત કરે છે, કર્તા કર્મ સંબંધ તો કાઢો કે કર્તા કર્મ સંબંધ નથી, પણ હું નિમિત્ત તો થાઉં ને એમ, હું તો નિમિત્ત મંદિર બંધાવું, હું બંધાવતો નથી, મંદિર તો એના કારણે બંધાય છે, પણ હું તો નિમિત્ત માત્ર છું. કે ના, એ જે નિમિત્ત કોણ થાય એ અજ્ઞાની નિમિત્ત થાય પરદ્રવ્યના પરિણામમાં. જ્ઞાની પરદ્રવ્યનું પરિણમે છે એમાં નિમિત્ત થતો નથી, બલકે પરપદાર્થના પરિણમનમે પોતાના જ્ઞાનમાં જ્ઞેય બનાવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ તૂટીને જ્ઞાતાગ્નિના સંબંધમાં આવી જાય છે. આ જરાક ઝીણી વાત છે. પછી આ ભક્તો વખત તમે સાંભળશો ને અને ગુરુદેવનું વ્યાખ્યાન વાંચશો ને ત્યારે એમાં તમને રહસ્ય આવશે. આજે ઓછું સમજાશે. એ આમાં અમારા રહસ્ય આવશે કે એ નિમિત્ત કોણ બને છે, કયા પરિણામે પરિણમતો આત્મા નિમિત્ત બને છે, એ વાત આમાં આવશે. અંદર પરિણામની વાત છે, દેહની વાત નથી. અંદરમાં એક પરિણામ પ્રગટ થાય છે, એ પરિણામ એને નિમિત્ત થાય છે. હવે એ પરિણામનો જે કરતા થાય એવો આત્મા એને નિમિત્ત થાય. દેહ તો ભિન્ન છે, અંદરના પરિણામની યોગ અને ઉપયોગ કહેશે. હવે આમાં કહેશે રહસ્યવાળી વાત છે જરા. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. ગાથાનો અર્થ સૂક્ષ્મ ગાથા છે, બહુ ઝીણી છે. જીવ ઘટને એટલે ઘડાને કરતો નથી, પટને એટલે કપડાને કરતો નથી, બાકીના કોઈ દ્રવ્યોને, બધા જગતના પદાર્થો લઈ લેવા, આઠ પ્રકારના કર્મને કરતો નથી, શરીરને પણ કરતો નથી. આત્મા આઠ કર્મના જે જ્ઞાનાવરણ આદિ જે બંધ થાય છે એનો પણ આત્મા કરતા નથી. હવે એનો કરતા નથી, આઠ પ્રકારના કર્મ બંધાય એનોય કરતા નથી, પણ વ્યાપી વ્યાપક ભાવે તો કરતા નથી, પણ નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ એનો કરતા નથી, બંધાય છે એનો જ્ઞાતા છે. એ અંદરની ઝીણી વાત બધી હવે આમાં આવશે. બાકીના કોઈ દ્રવ્યો એક પોતાના ભગવાન આત્મા સિવાય જેટલા દ્રવ્યો છે એટલા બધા પર છે. પર જીવો જે સુખી દુખી થાય છે સ્વયં એના ભાવથી, એને બદલે એને હું સુખી કરી શકું છું એવી કરતા બુદ્ધિ, એ તો અજ્ઞાન છે. પણ એ સુખી થાય છે સ્વયં ત્યારે એમાં હું નિમિત્ત થયો અને હું એમાં નિમિત્ત છું. સુખ ને મેં આપ્યું નથી, સુખ તો એના પ્રારબ્ધ હતું, મળ્યું એને, પણ હું એમાં નિમિત્ત થયો. હવે કહે છે કે એ નિમિત્ત કોણ થાય? ઓહો, શું આ સર્વજ્ઞ ભગવાને વાત મૂકી છે અંદર. કે છે બાકીના કોઈ દ્રવ્યોને કરતો નથી, પરંતુ જીવના યોગ અને ઉપયોગ, યોગ એટલે પ્રદેશનું કંપન, મન વચન કાયાના યોગથી જે પ્રદેશનું કંપન થાય અંદરમાં, એ વિભાવ છે, આત્માનો સ્વભાવ નથી. સિદ્ધ પરમાત્મા અયોગી થઈ ગયા છે અને પ્રદેશનું જે કંપન થાય એમાં મન વચન કાયા નિમિત્ત હોય એવો જે યોગ, અને ઉપયોગ એટલે કષાય સહિતનો જ્ઞાનનો વ્યાપાર, તે ઉપયોગ, ઈચ્છા સહિત ઉપયોગ, હું કરું આને હું કરું એવો જે વિકલ્પ, એ કષાય સહિતનો ઉપયોગ એ ઘટાદિકને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે, તેમનો કરતા જીવ થાય છે. ટીકા ટીકામાં આવશે વિસ્તાર, એટલે આપણે લેશું. ખરેખર જે ઘટ આદિક તથા ક્રોધ આદિક પર દ્રવ્ય સ્વરૂપ જે કર્મ છે એમાં શું કહ્યું કે શરીરથી માંડીને બાહ્યના બધા પદાર્થો એનો કર્મ, અને અંદરમાં જે ક્રોધ માન માયા લોભના પરિણામ થાય એટલે એ પરદ્રવ્ય સ્વરૂપ જે કાર્ય છે, આઠ પ્રકારના કર્મનો બંધન થાય અને ઘડાની ક્રિયા થાય, તેને આ આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી. એટલે કે આત્મા એ ઘડાની અવસ્થામાં ફેલાય પસરીને એનો કરતો નથી, અને જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ બંધાય એ જડ કર્મ, એમાં પણ એમાં ફેલાયને પસરીને એ સાતા વેદનીને બાંધતો નથી. આયુષ કર્મ જે બંધાય આવતા ભવનું, એ આયુષ કર્મ રજકણ છે, એ જે કર્મ છે આયુષ કર્મ એને પણ એ બાંધતો નથી આત્મા. આયુષ કર્મ જે બંધાય છે પુદ્ગલના પરમાણુઓ આત્માના એક ક્ષેત્ર બંધ થાય છે, બંધાય છે, પણ એ આત્મા એને વ્યાપી વ્યાપક ભાવે કરતો નથી, એટલે કે એમાં પસરી ફેલાઈને એ આયુષને બાંધતો નથી, એટલે પરને કરતો નથી. અને જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ સ્વયં બંધાય છે એને વ્યાપી વ્યાપક ભાવે કરતો નથી, એટલે કે એમાં પસરી ફેલાઈને એનો કરતા નથી બનતો. કારણ કે જો એમ કરે તો આત્મા એમ પર પદાર્થને કરતા કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે, જે 99મી ગાથામાં ન્યાય આપ્યો હતો એ ન્યાય ફરીથી આપ્યો કે તો તન્મય થઈ જાય તો કરે, બાકી તન્મય તો થતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પોતાનું સ્વરૂપ છોડીને અન્ય દ્રવ્યમાં તો જતું નથી, કેમ કે એની સીમા છે, લક્ષ્મણ રેખા છે. એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે કોઈ કાળે થઈ શકે નહીં. ભલે એક સાથે રહે પરમાણુ, આ પરમાણુ છે ઢગલો, પણ એક પરમાણુ પોતાનું સ્વચતુષ છોડી અને બીજા પરમાણુ રૂપે ન થાય, પોતાના સ્વરૂપે રહે છે એક એક પરમાણુ, એમ એક એક આત્મા પોતાના સ્વરૂપે રહેલું છે. તન્મયપણાનો પ્રસંગ આવે. વળી હવે જે વાત આ ગાથામાં કેવી છે એ આ કેવી છે, વળી નિમિત્ત નૈમિતિક ભાવે પણ તેને કરતો નથી. કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. ઓમાં એમ કહ્યું કે તન્મયપણાનો પ્રસંગ આવે અને આમાં નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જાય. કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે, અર્થાત સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. શું કહે છે કે આ હાથ હલે છે એને હું હલાવતો તો નથી, હલે છે એની ક્રિયાત્મતી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, આને હાથને હલાવતો નથી. પણ જ્યારે હાથ હલે છે ત્યારે એમાં મારો યોગ એટલે પ્રદેશનું કંપન અને રાગ સહિતનો જ્ઞાનનો વ્યાપાર એમાં નિમિત્ત થાય છે. હવે કહે છે કે જો આત્મા એમાં નિમિત્ત થતો હોય તો નિત્ય કર્તાપણાનો દોષ આવે. જ્યારે જ્યારે જગતના પદાર્થો પરિણમે ત્યારે ત્યારે એમાં નિમિત્તપણે એની હાજર રહેવું જ જોઈએ, તો નિત્ય કર્તાપણાનો દોષ આવે, કોઈ દી છૂટે જ નહીં, તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવે જ નહીં, જ્ઞાતા જ ન થાય. જગતના કાર્યો તો થયા જ કરે છે. હવે જગતના કાર્યો થાય એમાં આને ભાવના છે કે હું નિમિત્ત છું, હું કરતા નથી, હું નિમિત્ત છું, નિમિત્ત છું, નિમિત્ત છું, યજ્ઞની થઈ ગયો. કે છે કે ઓમાં તન્મયપણાનો પ્રસંગ આવે કરતા કર્મમાં, અને નિમિત્ત નૈમિત્તિક માન પરદ્રવીની હારે કે કર્મ બંધાય એમાં હું નિમિત્ત ને કર્મ બંધાય એ નૈમિત્તિક. કે છે કે એ અજ્ઞાની થઈ ગયો. કર્મ બંધાય એનો આત્મા જ્ઞાતા રહેવું જોઈએ, એને બદલે નિમિત્ત થયો. તો નિમિત્ત કોણ થાય કે અજ્ઞાનીનો યોગ ઉપયોગ રાગ જ નિમિત્ત થાય. એટલે રાગ રૂપે પરણમે તો પરદ્રવ્યને નિમિત્ત થાય, પણ રાગ રૂપે પરણવું તો અજ્ઞાન છે. રાગી જીવને નિમિત્ત કહેવાય, રાગનો જે કરતા બને એ પરનો નિમિત્ત કરતા કહેવાય. રોટલી હું કરી શકું છું એવો અહંકાર જેની હૃદયમાં છે એ તો એને નિમિત્ત કહેવાય, પણ રોટલીનો કરતા નથી, હું તો કેવળ જ્ઞાતા છું, તો આ જે થોડો ઈચ્છા ઉત્પન્ન થઈ તો એ ઈચ્છાનો એ કરતા નથી, એ જ્ઞાની થઈ ગયો છે. અને રોટલીને એમ નિમિત્ત થાય છે તો એ રોટલીને જે નિમિત્ત થાય છે હું નથી થતો, હું તો જ્ઞાતા છું. એમ બહુ રહસ્યવાળી વાત અંદર નહીં કરે, અટકી બસ. આ પેલા પાઠમાં એ કરતા જ બીનો, આમ આમ કાન ના પકડો તો આમ પકડો, એને કરતા ને કરતા રહ્યો, કરતા રહ્યો, અજ્ઞાની રહ્યો, જ્ઞાતા નથી. એમ સીધો કરતા નથી પણ આટકતરી રીતે કરતા થઈ ગયો, નિમિત્તપણે નિમિત્તપણે કરતા બની ગયો. ભાઈ દીકરી દીકરીના શક પણ થાય છે, અમે તો નિમિત્ત માત્ર છીએ. આ જરા સૂક્ષ્મ છે, મેં પેલી વાત કરી હતી કે આ પાઠ છે ને એ જરા સૂક્ષ્મ છે. આપણે વચમાં નિમિત્ત છે બસ. એના ભાઈ હતા દેશમાંથી આવ્યા અમારા હગાવાલા, અમે એને લઈને ચડાવ્યો, અમે તો નિમિત્ત થયા, બાકી તેના પ્રારંભથી પૈસા મળ્યા, અમે કઈ પૈસા નથી આપ્યા. એમ કે સુદાન તેડાય બાદ જમનાસભાઈ કોઈને સગા નહીં કે ભાઈ અમે તો નિમિત્ત છે, અમે કઈ અમે એને કર્યું નથી, પણ એ અજ્ઞાન થઈ ગયું. એ ઝીણી ઝીણી વાત છે, આ ઝીણી વાત છે સૂક્ષ્મ. પણ આત્મા જ સૂક્ષ્મ છે બેન, આત્મા જ સૂક્ષ્મ છે. તો એ સૂક્ષ્મ આત્માને આપણે આપણી દ્રષ્ટિમાં જેવો છે એવો લેવો તો પડશે ને, નહીં તો કામ નહીં આવે. પણ એવો સૂક્ષ્મ નથી કે આપણા ખ્યાલમાં ના આવે, આપણા ખ્યાલમાં આવે એવો સૂક્ષ્મ છે, વધારે ખ્યાલ આવે, વધારે ખ્યાલ આવે. અને એ આના ઉપરના વ્યાખ્યાન છે ને એ તમે વાંચશો, મારી ખાસ ભલામણ છે. કરતા કર્મ અધિકાર તો ખાસ વાંચવા જેવો છે. અમારા એક મિત્ર હતા રાજકોટમાં, બિચારા ગુજરી ગયા, સૌરાષ્ટ્રવાળા ચીમનભાઈ, સૌરાષ્ટ્રવાળા ઓળખો અલંડાવાળા. તો હું ત્યાં વિરાણી શેઠના મકાનમાં રહું, છગનભાઈ પછવાડીની શેરીમાં છોટુભાઈના વિરાણીનું મકાન છે ત્યાં રહેતા હતા. પછી દેવાન પર ગયા પણ ત્યાં રહેતા હતા. હે આ સંભાવી લાયક સજ્જન, બહુ સજ્જન. તો એ ચિમનભાઈને મારે આમ ઘર જેવો સંબંધ, તો એ અવારનવાર ભેગા થઈ રોજ વ્યાખ્યાનમાં ત્યાં આવી, કાં ચા મારે ત્યાં પીએ ને કાં એને ત્યાં પીએ, એમ નિયમ. એટલું બધું ગાઢ સંબંધ. પછી એક વાર મેં એને કહ્યું, મેં કહ્યું, ચુંબનભાઈ તમે કરતા કર્મધિકાર વાંચો, ખાસ વાંચવા જેવો છે, અને સમયસાર સીધો કરતા કર્મધિકારનો ઉકેલ તમને નહીં આવી શકે. ગુરુદેવના વ્યાખ્યાનની બુક બહાર પડી ગઈ છે, 35 વર્ષ પહેલા બહાર પડી હતી એક બુક, 30 વર્ષ પહેલા, કરતા કર્મધિકાર ઉપર. હા, એ તમે વાંચો. ત્યારે આ ભાગ હજી 6-7 તો હમણાં પડ્યા, ત્યારે તો નહોતા. એટલે મેં કહ્યું તમે વાંચો, રહસ્યવાળી વાત છે, આ વાંચો તો તમને લાભ થશે. આ મોટું અજ્ઞાન છે, કર્તાપણાનું જે શલ્ય છે એ મોટું અજ્ઞાન છે. આત્મા સ્વભાવે જ્ઞાતા છે, જ્ઞાતા હોવા છતાં કરતા માને. આંખ છે આંખ, ચક્ષુ, ચક્ષુ શું કરે જાણે. તમારી આટલી ઉંમરમાં કઈ આંખે ન કર્યું કામ, આવ જાણે જ, એકલું જાણે, એકલું જાણે. મંજુબેન કઈ કરે આંખ, બધા એમાં આ પાડે. એમાં આ દ્રષ્ટાંત એવો મૂક્યો છે આચાર્ય ભગવાને, બધા આ પાડે કે ચક્ષુ શું કરે, કેવળ જાણે દેખે. એવી રીતે આ આત્માનો, પ્રત્યેક આત્માનો સ્વભાવ, સ્વભાવ વિભાવ ન લેવો, વિભાવને ગૌણ રાખો. તમારો મૂળ સ્વભાવ ઓરિજિનલ કે કેવળ જ્ઞાતા પણ જાણવું દેખવું એ સ્વભાવ છે. જેમ અરિયંત પરમાત્મા કેવળ જાણે છે તેથી સુખી છે, અને ગ્રહસ્થી પણ જો જાણવા રૂપે પરણવી જાય તો એને શ્રદ્ધાનો દોષ નીકળે એટલું સુખ પ્રગટ થાય. પછી ચારિત્રનો દોષ એ એટલો જે દુઃખ હોય, પણ પછી ચારિત્રનો દોષ ટાળે તો એ પરમાત્મા થઈ જાય. પણ મૂળ યું છે, જ્ઞાતા સ્વભાવને પકડો, કરતા બુદ્ધિ છોડો. સમજી ગયા? તો એ ચીમનભાઈને કહ્યું મેં કે તમે કરતા કર્મધિકાર વાંચો, તો કે જરૂર વાંચીશ. બહુ નરમ પ્રકૃતિના હતા, સજ્જન હતા, આમ ધાર્મિક ભાવનાવાળા હતા, એટલે વાંચીશ જરૂર. કે પછી અઠવાડિયું 15 દિવસ મેં જવા દીધું, કઈ બોલો નહીં, 15 દિવસ થઈ ગયા હશે. ઓલો કઈ કરતા કર્મધિકાર વાંચવાનો શરૂ કર્યો કે ના ભાઈ, હું આજકાલમાં હવે શરૂ કરી દઈશ, કઈ વાંધો નહીં. વળી પછી 15 દિવસ નીકળી ગયા એમને. પછી બીજી વાર પૂછ્યું તો કે ભાઈ જરા પ્રમાદમાં જાય છે અને આજકાલ ચોક્કસ શરૂ કરીશ. મેં કીધું જો જોનભાઈ, આ કરતા કર્મ અધિકાર વાંચ્યા વિનાના ગયા તો 4 ગતિને 84 લાખ યોનીમાં ખોવાઈ ક્યાં જશો એનો પતો નહીં લાગે. માટે આ તમારા હિતેચ્છુ તરીકે હું કહું છું તમને કે તમે વાંચો. સમજી ગયા? પછી એને વાંચવું શરૂ કર્યું. સમજી ગયા? અને એ કરતા કર્મધિકાર વાંચ્યો અને એ ઉછાળા એને માર્યા છે. આ એનો ટેલિફોન આવ્યો, ટેલિફોન 1/2 કલાક સુધી ટેલિફોન વાત કરી. ત્યાં ઓલા ઓપરેટરને ટેલિફોન માગવાનો રિવાજ હતો પેલા, હવે ડાયલ થઈ ગયું, પેલા તો માગવો પડે નંબર. તો મારો નંબર બધા માગે ત્યારે ઓપરેટર એમ કહે કે આ વાત બેની એવી ચાલે છે કે તમે 1/2 કલાક સુધી નંબર મળશે નહીં, તમે બે મૂકી દો, 1/2 કલાક પછી ટેલિફોન માગજો. કે એવી ઓપરેટર સાંભળે, સમજી ગયા કે એવી વાત. હા, અને ખરેખર 1/2 કલાક સુધી એને 1/2 કલાક સુધી આ કરતા કર્મધિકારની વાંચવાથી એને જે લાભ થયો એટલો એને પ્રમોદ આવ્યો, ઘણો પ્રમોદ આવ્યો, એને પ્રમોદ જાહેર કર્યો. સમજી ન બોલો.
એમાં વચ્ચે લાઈન ફોન ઉપાડીને સાંભળતા હશે, એ પણ ગુજરાતી નીકળ્યા. હવે આ લંડન જેવું ગામ અને એ ઇંગ્લિશ બાયના નીકળે પણ ગુજરાતી, અમે બે વાતો કરી, એ બધી વાતો એને સાંભળી, બધી સાંભળી. અને પછી મને કે બેન હું તમારી વાત સાંભળું છું. અરે ભગવાન, મેં શું સાંભળે છે? લખે હા, એમ પછી તમારા ગુરુદેવ કોણ છે? મને કહે તમે અહીં આવો તો બુક આપો, વાંચવું હોય તો તમે કઈ જ્ઞાતિ નથી, હું પટેલ છું, પણ તમે આજે વાતો કરી ને એ મને બહુ ગઈ છે, બહુ ગઈ છે, મને ચોક્કસ આવું છે.
એને આ તો આત્માનો ધર્મ છે ને, આ વાણિયાનો ને પટેલનો ક્યાં છે, આ તો આત્માનો ધર્મ છે, જે કરે એ પામે. હા, આમાં કોઈનો ઇજારો નથી, કોઈનો ઇજારો નથી, ના જાત જ્ઞાતિ કઈ બંધન નથી. ક્યાંથી સાંભળ્યું હોય પણ એનું કારણ છે કે જૈન નો હોય, અજૈન હોય એટલે આવી વાત એને કાન ઉપર તો આવે જ નહીં. વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કેમ શબ્દ લખો કે વ્યાપી વ્યાપક ભાવે તો કરતા નથી, પણ આત્મા પરપદાર્થના પ્રજ્ઞમનમાં નિમિત્ત થાય એવો પણ આત્માનો સ્વભાવ નથી. નિમિત્ત કોણ થાય કે ઈચ્છાઓ જીવ નિમિત્ત થાય, ઈચ્છાઓ જીવ નિમિત્ત થાય, જેને અહંકાર છે કરવાપણાનો અહંકાર, એવી જે ઈચ્છાવાળો જીવ એ એમાં નિમિત્ત થાય. રાગી જીવ નિમિત્ત થાય, વિતરાગી દ્રષ્ટિ જેને પ્રગટ થઈ ગઈ સાધક છે એ નિમિત્ત ન થાય. એ તો એના જ્ઞાનમાં એ બધું જ્ઞેય બનાવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ તૂટી જાય છે, જ્ઞાતા જ્ઞેયનો સંબંધ થઈ જાય શરૂ. એ 101માં આવશે પછી વધારે. વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી, પરપદાર્થને કરતો નથી, નિમિત્ત પણ થાય નહીં. ઉપાદાન કરતા નહીં ને નિમિત્ત કરતા નહીં, પોતે ઉપાદાન પણ એને ન કરે અને પોતે નિમિત્ત પણ એને ન કરે. એમ કે રોટલી થાય એમાં હું નિમિત્ત કરતા જ થઈ ગયો, ઈ નો તો નિત્ય કર્તૃત્વનો દોષ આવે, પ્રસંગ આવે.